સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 5/2/2015.
વચનામૃત ગઢડા મધી 59 પરમ કલ્યાણનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના શ્રાવણવદી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની ઓસરીએ ઢોલિયા ઉપર ઉગમણે મુખારવિંદે વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ચાર વેદ, પુરાણ, ઇતિહાસ એ સર્વેમાં એ જ વાર્તા છે જે ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણકારી છે અને ભગવાનના જે સાધુ છે તે તો ભવ બ્રહ્માદિક દેવ થકી પણ અધિક છે. તે ભગવાન કે ભગવાનના સંતની જ્યારે પ્રાપ્તિ થઈ ત્યારે એ જીવને એથી ઉપરાંત બીજું કોઈ કલ્યાણ નથી, એ જ પરમ કલ્યાણ છે. અને ભગવાનના સંતની સેવા તો બહુ મોટા પુણ્યવાળાને મળે છે પણ થોડા પુણ્યવાળાને મળતી નથી. માટે ભગવાનના સંત સાથે તો એવું હેત રાખવું જેવું હેત સ્ત્રી ઉપર છે કે પુત્ર ઉપર છે કે મા બાપને ભાઈ ઉપર છે તેવું હેત રાખવું, તો એ હેતે કરીને જીવ કૃતાર્થ થઈ જાય છે. અને પોતાના જે સ્ત્રી પુત્રાદિક હોય તે તો કુપાત્ર હોય ને કુલક્ષણવાળા હોય તો પણ કોઈ રીતે તેનો અવગુણ એ જીવને આવતો નથી. અને જે ભગવાનના ભક્ત હોય તે તો સર્વે રૂડે ગુણે કરીને યુક્ત હોય પણ જો તેણે લગારે કઠણ વચન કહ્યું હોય તો તેની આંટી જીવે ત્યાં સુધી મૂકે નહીં. એવી જેની વૃત્તિ છે તેને તો જેવું પોતાના સંબંધી ઉપર હેત છે તેવું તે ભગવાનના ભક્ત ઉપર કહેવાય જ નહીં, ત્યારે એનું કલ્યાણ પણ થાય નહીં. અને સંતનો મહિમા તો પ્રથમ કયો એવો મોટો છે. તે સંતની ને ભગવાનની પ્રાપ્તિ થઈ છે તો પણ કોઈકને એમ ડગમગાટ રહે છે જે મારું કલ્યાણ થશે કે નહીં થાય તેનું શું કારણ છે, તો એ જીવને પૂર્વજન્મને વિશે ભગવાન કે ભગવાનના સંતની પ્રાપ્તિ થઈ નથી ને તેમની સેવા પણ તેણે કરી નથી. તેને તો આ જન્મમાં જ નવો આદર છે, તે આગલા જન્મમાં ફળશે. અને જેને પૂર્વજન્મમાં ભગવાનની કે ભગવાનના ભક્તની પ્રાપ્તિ થઈ હશે તથા તેમની સેવા કરી હશે તેને તો આ જન્મમાં ભગવાન કે ભગવાનના ભક્તમાંથી હેત મટે જ નહીં અને નિશ્ચયમાં પણ ડગમગાટ થાય નહીં. અને કામ, ક્રોધ, લોભ સંબંધી ઘાટ તો કદાચિત રહે પણ ભગવાનનો નિશ્ચય તો કોઈ રીતે મટે નહીં. તે કોઈકને વચને કરીને ન મટે એમાં શું કહેવું. એને તો જો પોતાનું મન ડગમગાટ કરાવે તો પણ ડગમગાટ થાય નહીં. અને તેની દ્રઢતા તો જેવી નાથભક્તની છે કે જેવી વિષ્ણુદાસની હતી કે જેવી હિમરાજ શાહની હતી કે જેવી કાશીદાસને છે કે જેવી ભાલચંદ્ર શેઠને હતી કે જેવી દામોદરને છે, એવી દ્રઢતા હોય ત્યારે જાણવું જોઈએ આ પૂર્વજન્મનો ભગવાનનો ભક્ત છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 59મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 60 વિક્ષેપ ટાળિયાનું, પક્ષ રાખ્યાનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના શ્રાવણવદી 4 દિવસ સ્વામી શ્રી સજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને શ્વેત પાગ મસ્તક ઉપર બાંધી હતી અને શ્વેત પછેડી ઉડી હતી અને શ્વેત ખેસ પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, પ્રશ્ન ઉત્તર કરો. ત્યારે મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ સંસારને વિશે તો કેટલીક જાતના વિક્ષેપ આવે છે, તેમાં કેવી રીતે ભગવાનનો ભક્ત સમજે તો અંતરે સુખ રહે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર તો જેમ અમને વર્તાય છે તેમ કહીએ છે. પોતાના દેહથી નોખો જે પોતાનો આત્મા, તેનું જે નિરંતર અનુસંધાન તથા માઇક એવા જે પદાર્થ માત્ર, તેના નાશવંતપણાનું જે અનુસંધાન તથા ભગવાનના મહાત્મ્ય જ્ઞાનનું જે અનુસંધાન, એ ત્રણેય કરીને કોઈ વિક્ષેપ આડો આવતો નથી. અને જ્યારે કોઈ જાતના વિક્ષેપનો યોગ આવે ત્યારે તે ઉપરથી તો ચિત્તનો ધર્મ છે તે વિક્ષેપ જેવું જણાય, પણ તે વિક્ષેપનો પોતાના ચૈતન્યમાં તો દંસ બેસતો નથી તે કેમ જણાય છે? જ્યારે સૂઈએ છીએ ત્યારે બહારલો જે વિક્ષેપ તે કોઈ દિવસ સ્વપ્નમાં દેખાતો જ નથી, અને જે ચૈતન્યમાં વિક્ષેપ બેઠો હોય તે તો ત્રણેય અવસ્થામાં જણાય છે. માટે સ્વપ્નમાં કોઈ રીતે વિક્ષેપ જણાતો નથી તે થકી એમ જાણીએ છીએ જે ચૈતન્યમાં વિક્ષેપ કોઈ રીતે વળગતો નથી, અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક પ્રકારના દુઃખનો વિક્ષેપ થયો હોય એ તો સારી પેઠે અંતરમાં જણાય છે, પણ ન જણાય એમ નથી. અને એ તો રઘુનાથદાસ સરખો વિમુખ હોય તેને તો ન જણાય. તે જ્યારે રામાનંદ સ્વામીએ દેહ મૂક્યો ને સર્વે સત્સંગી રોવા લાગ્યા ત્યારે પણ રઘુનાથ દાસને તો જરાય શોક થયો નહીં, ને હસતો જાય ને બીજાને આગળ વાત કરતો જાય. માટે ભગવાનના ભક્તને દુઃખ આવી પડે ત્યારે તો જે ચાંડાળ ને વિમુખ હોય તેને દુઃખ ન થાય, પણ જે ભગવાનનો ભક્ત હોય તે તો હરિભક્તને દુઃખે કરીને જરૂર દુઃખ્યો થાય, અને જે ભગવાનનો ભક્ત હોય ને તેને કોઈક મારી નાખતો હોય અથવા તેને કોઈક દુઃખ દેતો હોય ને તે ભગવાનના ભક્ત આડો જઈને જો મરે કે ઘાયલ થાય તો શાસ્ત્રમાં એમ કહ્યું છે જે તેના બ્રહ્મહત્યાદિક જે પંચ મહાપાપ તે સર્વે મટી જાય છે, એવો ભગવાનના ભક્તનો પક્ષ રાખ્યાનો પ્રતાપ છે. અને જેને ભગવાનના ભક્તનું વચન બાણની પેટે હૈયામાં વસવું લાગે અને તેની વૈરભાવ આંટી પડી જાય તે જીવે ત્યાં સુધી તળે નહીં, એવો જે ચાંડાળ જેવો જીવ હોય તે ધર્મે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, તપે યુક્ત હોય, તે સર્વે વ્રથા છે. અને બીજા પણ કોટિક સાધન કરે પણ તેના જીવનું કોઈ કાળે કલ્યાણ થાય નહીં. અને આ સંસારને વિશે જેમ કોઈક સ્ત્રી હોય તે પોતાના પતિ ઉપર ને બીજા પુરુષ ઉપર સરખું હેત રાખે તે વેશ્યા સરખી ભૂંડી કહેવાય, તેમ આ સંસારને વિશે જે એવો પુરુષ હોય જે આપણે તો બધાએ સાધુ સરખા છે કેને સારો નરસો કહીએ તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જે પુરુષ એમ જાણે છે આપણ કાંઈક અવળું સવળું બોલીએ તો આપણો માણસ અવગુણ લેશે, એવી રીતે પોતાની સારપ રાખ્યા સારું ભગવાનનું કે ભગવાનના ભક્તનું કોઈક ઘસાતું બોલે ને તેને સાંભળી રહે તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. અને જેવા પોતાના સગાવાલા હોય અથવા મા બાપ હોય તેનો પક્ષ રહે છે તેવો ભગવાનના ભક્તનો દ્રઢ પક્ષ રાખવો. અને ભગવાનના ભક્ત સાથે કોઈ રીતનો વિક્ષેપ થાય તો જળમાં લીટાની પેઠે ફેર એક થઈ જાય પણ આંટી રાખે નહીં, તે જ ભગવાનનો યથાર્થ ભક્ત કહેવાય. એટલી વાર્તા કરીને પછી શ્રીજી મહારાજ એમ બોલ્યા છે, હું તો દત્તાત્રેય, જળભરત, નારદ અને શુકજી તે સરખો દયાવાળો છું, અને પૂર્વદેશમાં એક સમય નાગડા વૈરાગીની જમાત ભેળો હતો તે મને સર્વે વૈરાગીએ કહ્યું છે, તાંદળજાની લીલી ભાજી તોડો. ત્યારે મેં કહ્યું છે, એમાં તો જીવ છે તે અમે નહીં તોડીએ. પછી એક જણે તરવાર ઉઘાડી કરીને ડારો કર્યો તો પણ અમે લીલી ભાજી ન તોડી, એવો અમારો દયાવાળો સ્વભાવ છે. તો પણ જો કોઈક ભગવાનના ભક્તને ક્રૂર દ્રષ્ટિએ કરીને જોતો હોય ને તે જો પોતાનો સગોવાલો હોય તોય પણ જાણીએ જે તેની આંખ ફોડી નાખીએ, અને હાથે કરીને ભગવાનના ભક્તને દુખવે તો તે હાથને કાપી નાખીએ, એવો તેનો અભાવ આવે છે. પણ ત્યાં દયા નથી રહેતી, અને એવો જેને ભગવાનનો ને ભગવાનના ભક્તનો પક્ષ હોય તેને જ ભગવાનનો પૂરો ભક્ત કહેવાય. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 60મું જે તે થયું.
વચનામૃત ગઢડા મધ્ય 61 નિયમ નિશ્ચય અને પક્ષનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1881ના શ્રાવણવદી 7મને દિવસ સ્વામી શ્રી સજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં આથમણે દ્વાર ઓરડાની ઉગમણી ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા, અને મસ્તક ઉપર શ્વેત શેલું સોનેરી છેડાનું બાંધ્યું હતું, અને એક બીજું શ્વેત શેલું ઓઢ્યું હતું, અને શ્વેત ખેસ પહેર્યો હતો, અને મોગરાના પુષ્પના હાર પહેર્યા હતા, અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમાં ત્રણ વાના હોય તે પાકો સત્સંગી કહેવાય. તે ત્રણ વાના તે કયા? તો એક તો પોતાને ઈષ્ટદેવે જે નિયમ ધરાવ્યા હોય તે પોતાના શિર સાથે દ્રઢ કરીને પાળે પણ એ ધર્મનો કોઈ દિવસ ત્યાગ ન કરે અને બીજો ભગવાનના સ્વરૂપનો જે નિશ્ચય તે અતિશય દ્રઢપણે હોય પણ તેમાં કોઈ સંશય નાખે તો સંશય પડે નહીં ને પોતાનું મન સંશય નાખે તોય પણ સંશય પડે નહીં એવો ભગવાનનો અડગ નિશ્ચય હોય ને ત્રીજો પોતાના ઇષ્ટદેવને ભજતા હોય એવા જે સત્સંગી વૈષ્ણવ તેનો પક્ષ રાખો તે જેમ મા બાપ દીકરા દીકરી તેનો પક્ષ રાખે છે અને જેમ પુત્ર હોય તે પોતાના પિતાનો પક્ષ રાખે છે અને જેમ સ્ત્રી હોય તે પોતાના પતિનો પક્ષ રાખે છે તેમ ભગવાનના ભક્તનો પક્ષ રાખવો એ ત્રણ માના જેમાં પરિપૂર્ણ હોય તે પાકો સત્સંગી કહેવાય અને હરિભક્તની સભામાં મોઢા આગળ આવીને બેસતો હોય ત્યારે બીજાને એમ જણાય છે એ મોટેરો સત્સંગી છે પણ મોટેરાની તો એમ પરીક્ષા છે જે ગૃહસ્થ હોય તે તો પોતાનું જે સર્વસ્વ તે ભગવાન ને ભગવાનના ભક્તને અર્થે કરી રાખે અને સત્સંગને અર્થે માથું દેવું હોય તો દે અને જે ઘડીએ પોતાના ઇષ્ટદેવ આજ્ઞા કરે છે તું પરમહંસ થા તો તે તત્કાળ પરમહંસ થાય એવા જેના લક્ષણ હોય તે હરિભક્તની સભાને આગળ બેસે અથવા વાંસે બેસે પણ તેને જ સર્વે હરિભક્તમાં મોટેરો જાણવો અને જે ત્યાગી હોય તે જ્યારે દેશ પરદેશમાં જાય ને ત્યાં કનક કામિનીનો યોગ થાય તોય પણ તેમાં ફેર પડે નહીં અને પોતાના જે જે નિયમ હોય તે સર્વે દ્રઢ કરીને રાખે તે સર્વે ત્યાગીમાં મોટેરો કહેવાય અને વળી જે કોઈક સંસારમાં રજોગુણી મોટો મનુષ્ય કહેવાતો હોય ને તે જ્યારે સભામાં આવે ત્યારે તેને આદર કરીને સર્વસભાને મોઢા આગળ બેસાડ્યો જોઈએ અને એ વ્યવહાર છે તે જ્ઞાની હોય ત્યાગી હોય તેને પણ રાખ્યો જોઈએ અને જો ન રાખે તો એમાંથી ભૂંડું થાય છે જેમ રાજા પરીક્ષિત ઋષિના આશ્રમમાં ગયા ત્યારે ઋષિ સમાધિમાં હતા તે રાજાનું સન્માન થયું નહીં પછી તે રાજાને રીસ ચડી તે મરેલ સર્પ હતો તે ઋષિના ગળામાં નાખ્યો પછી તે ઋષિના પુત્રે શાપ દીધો તેણે કરીને તે રાજાનો 7 દિવસમાં મૃત્યુ થયો અને જ્યારે બ્રહ્માની સભામાં દક્ષ પ્રજાપતિ આવ્યા ત્યારે શિવજી ઉભા ન થયા અને વચને કરીને પણ દક્ષનું સન્માન ન થયું પછી દક્ષને રીસ ચડી તે શિવનો યજ્ઞમાંથી ભાગ કાઢી નાખ્યો પછી નંદીશ્વર ને ભૃગુ ઋષિ તેને સામસામાં શાપ થયા પછી તે પાપમાં સતી દક્ષના યજ્ઞમાં બળી મુવા અને વીરભદ્રે દક્ષનું માથું કાપીને અગ્નિમાં હોમ્યું અને દક્ષનું મુખ બકરાનું થયું માટે ગૃહસ્થ તથા ત્યાગીએ સૌને એ રીત રાખવી જે સંસાર વ્યવહારે જે મોટો માણસ કહેવાતો હોય તેનું સભામાં કોઈ રીતે અપમાન કરવું નહીં અને જો અપમાન કરે તો એમાંથી જરૂર દુઃખ થાય અને ભજન સ્મરણમાં પણ વિક્ષેપ થાય માટે આ વાર્તા સત્સંગી ગૃહસ્થ સર્વે તથા ત્યાગી સર્વે દ્રઢ કરીને રાખજો. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા મધ્યનું 61મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 8 સર્વોપરી નિશ્ચય અને મહાત્મ્ય.
વાત 5મી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સર્વ જીવ પ્રાણી માત્રને લોભ કામ સ્વાદ સ્નેહ ને માન એ 5 દોષે ગળી લીધા છે તે કોઈને માયા પર થવા દે તેવા નથી. તે 5ય દોષ થકી રહિત કરવા સારું મહારાજે પરમ એકાંતિક એવા જે સંત તે દ્વારે અતિશ્રેષ્ઠ એવા જે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ ને મહિમા તે 5 ગુણ આ સત્સંગમાં પ્રવર્તાવ્યા છે. તે અધર્મ સર્ગના જે 5 દોષ તેને નિવારે છે. તેની વિક્તિ જે ધર્મને વિશે દ્રઢ નિષ્ઠા થાય અને પ્રગટ ભગવાન તથા પ્રગટ સંતનું વચન દ્રઢપણે પાળે પણ કોઈ નિયમનો લોભ કરે નહીં એવી ધર્મમાં દ્રઢ નિષ્ઠા થવાથી લોભ જાય છે, ધર્મથી નિર્લોભીપણું આવે છે અને આત્મા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપને વિશે ઇન્દ્રિય અંતકરણને અનુભવે ત્રણેય પૂગે એવું જે માયા પર જે શુદ્ધ જ્ઞાન તેને વિશે દ્રઢ નિષ્ઠા થાય ત્યારે સ્ત્રી ભોગ સંબંધી જે નાના પ્રકારની કામનાઓ તે નિવૃત્તિ પામી જાય છે. એવી રીતે જ્ઞાનને વિશે દ્રઢતા થવાથી કામના જાય છે. જ્ઞાન એટલે કે નિષ્કામી કરે છે અને એક ભગવાનના ચરણ કમળ વિના બીજે ક્યાંય પ્રીતિ નહીં એવો દ્રઢ વૈરાગ્ય પ્રાપ્ત થવાથી નાના પ્રકારનો જે સ્નેહ તે જાય છે, કેમ જે મૂળ પ્રકૃતિ પુરુષ થકી ઉત્પન્ન થયું જે કાર્ય માત્ર તેને વિશે અનાશક્તિ થઈ તેને અક્ષરધામ તથા મુક્તો તથા પુરુષોત્તમ ભગવાન એ ત્રણ વિનાના જે સર્વ લોક તથા લોકના જે ભોગ તથા દેહ તથા દેહના જે સંબંધી વગેરે કોઈ પદાર્થમાંથી પ્રીતિ રહેતી નથી એવી રીતે સર્વમાંથી સ્નેહ તૂટે છે અને તેને જ ભગવાનમાં સ્નેહ થાય છે. માટે આવી રીતે દ્રઢ વૈરાગ્ય પામ્યાથી સ્નેહ જાય છે અને વૈરાગ્ય નિર્સ્નેહી કરે છે અને અતિ દ્રઢ સ્નેહ કરીને નવ પ્રકારે ભગવાનની અતિ દ્રઢ ભક્તિ કરે તથા દેહ ઇન્દ્રિય અંતકરણે કરીને રોમાંચિત ગાત્રને ગદગદ કંઠ થઈને રહે ને તેવી ભક્તિ એ યુક્ત એવો જે દ્રઢ ભક્ત તેને સંગે જ રાજી રહે આવી રીતે દ્રઢ ભક્તિ થવાથી મૂળ પ્રકૃતિ પુરુષને તેના કાર્ય માત્રમાંથી સર્વ પ્રકારના જે સ્વાદ તે નાશ પામી જાય છે. એવી રીતે ભક્તિને વિશે દ્રઢતા થવાથી સ્વાદ જાય છે, ભક્તિ નિર્સ્વાદી બનાવે છે અને પ્રગટ ભગવાન ને ભગવાનનું અક્ષરધામ તથા મુક્ત એ ત્રણેયનો સર્વોપરી મહિમા સમજવાથી નાના પ્રકારનું અને અતિ સૂક્ષ્મ એવું જે માન તે જાય છે. કેમ જે મહારાજે પોતે કહ્યું છે જે હું ભગવાનના ભક્તનો ભક્ત છું ને ભગવાનના ભક્તની ભક્તિ કરું છું એ જ મારે વિશે મોટો ગુણ છે તથા એવી દ્રઢ નિષ્ઠાવાળા ભક્તના દર્શનને તો અમે પણ ઈચ્છીએ છીએ અને તેના પગની રજને અમે માથે ચડાવીએ છીએ. એવી રીતે મહારાજે ભક્તનો અપાર મહિમા કહ્યો છે તો અક્ષર બ્રહ્મનો અપાર મહિમા હોય તેમાં શું કહેવું અને એવી રીતે મુક્તનો તથા અક્ષર બ્રહ્મનો અપાર મહિમા છે તો પુરુષોત્તમ જે સહજાનંદ સ્વામી તે તો સર્વના સ્વામી છે તેનો તો અપાર મહિમા છે જ ને તે જેવો છે તેવો સમજે ત્યારે તેની સેવા મન કર્મ વચને યથાર્થ થાય છે અને જો મહિમા ન સમજાય તો સ્તબ્ધપણું રહે છે. માટે આવી રીતે મહાત્માની દ્રઢતા થવાથી માન જાય છે એટલે મહિમા નિર્માની પણ દ્રઢ કરાવે છે. એવી રીતે પાંચેય ગુણ દ્રઢ થાય ત્યારે તે એકાંતિક ભક્ત થાય છે અને ત્યારે જ તેના હૈયામાં ભગવાનનો અખંડ નિવાસ થાય છે અને જેમ ઉંદરના દરમાં સાપ પેશે ત્યારે ઉંદરને ઉચાળો ભરવો પડે તેમ જેના જીવનમાં દિવ્યમૂર્તિ પુરુષોત્તમ બિરાજે ત્યારે માયા જે તે પોતાના પરિવારે સહિત ઉચાળો ભરીને ચાલી નીકળે છે એ સિદ્ધાંત વાત જાણવી. વાત છઠ્ઠી, સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી છે સત્સંગ ચાર પ્રકારનો છે, તેમાં દેહ કરીને સત્સંગ તે ચાર આના જાણો અને દેહ ને ઇન્દ્રિયોમાં સત્સંગ તે આઠ આના સત્સંગ જાણો અને દેહ ઇન્દ્રિય અને અંતકરણમાં સત્સંગ તે બાર આના સત્સંગ જાણો અને દેહ ઇન્દ્રિય અંતકરણ ને જીવ એ ચારેમાં સત્સંગ તે સોળ આના સત્સંગ થયો જાણો. તે એવો સત્સંગ છેલ્લા પ્રકરણના છેલ્લા વચનામૃતમાં મહારાજે કહ્યો છે તે તો બહુ જ દુર્લભ છે અને એવા સત્સંગની બરાબર બીજું કોઈ સાધન આવતું નથી, કેમ જે બીજે કોઈ સાધને કરીને ભગવાન વશ થતા નથી તે સત્સંગે કરીને વશ થઈ જાય છે. તે મધ્યના ચોપનમાં વચનામૃતમાં તથા છેલ્લા પ્રકરણના બીજા વચનામૃતમાં મહારાજે કહ્યું છે અને આ વાત તો દર્પણ તુલ્ય છે. તે જો તપાસીને જુએ તો જેને જેટલો સત્સંગ થયો હોય તેટલો જણાય આવે છે. માટે બાર આના સત્સંગ થયા પછી પણ અક્ષર બ્રહ્મ સાથે એકતા કરીને પુરુષોત્તમને પોતાના આત્માને વિશે ધારવા અને એમ સમજવું જે જેમ દેહમાં જીવ છે તેમ હું શરીર છું અને મારા શરીરી પ્રગટ પુરુષોત્તમ શ્રી સહજાનંદ સ્વામી છે એમ અખંડ સંબંધ રહે ત્યારે સોળ આના સત્સંગ થયો જાણવું. જેમ ભમરીના સંબંધે કરીને ઈયળ જે તે ભમરી થઈ જાય છે તેમ પ્રગટ અક્ષર મૂર્તિના સાક્ષાત સંબંધથી આ જીવ બ્રહ્મરૂપ થાય છે, પણ તે વિના થવાતું નથી. વાત સાતમી. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી જે એક વખતે એમ વાત કરી જે શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું છે, જે અમારા આશ્રિત જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો. ત્યારે એક હરિજને પૂછ્યું, જે સત્સંગની મર્યાદા પ્રમાણે રહીએ છીએ તથા આજ્ઞા પ્રમાણે દસમો વીસમો ભાગ તથા નામનું પણ દઈએ છીએ તથા મંદિર મૂર્તિઓ આચાર્ય અને સાધુ એ સર્વની યથાશક્તિ સેવા પણ કરીએ છીએ, તો પણ નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવાનું કહે છે, તેનું શું કારણ છે? ત્યારે બોલ્યા, જે આ તમે સર્વ ધર્મ પાળો છો, પણ જો અશુભ દેશકાળનો જોગ થાય તો ધર્મમાં મોડું પડી જવાય, અને પૂર્વે પણ બ્રહ્મા શિવ બૃહસ્પતિ નારદ વગેરેને દેશકાળ લાગ્યા, તે સાધુના સમાગમ વિના લાગ્યા. વળી જો સાધુનો સમાગમ હોય તો અહિંસા અને બ્રહ્મચર્ય રૂપી પોતાના વર્ણાશ્રમ સંબંધી જે સદાચાર તે દ્રઢ પડે તથા કોઈ આજ્ઞાનો લોપ ન થાય ને તેનો સત્સંગમાં અચળ પાયો થાય ને તેને કાંઈ ધક્કો ન લાગે ને કોઈ વિઘ્ન પણ ન થાય, એવાએ પણ સમાગમ કરવો. કેમ જે સ્તંભથી કરીને પુરુષોત્તમ જે મહારાજ તે પર્યંત સર્વના સ્વરૂપનું જે જ્ઞાન તે સાધુના સમાગમથી જ થાય છે, તથા મૂળ પુરુષને મૂળ માયા થકી મુક્ત અને પર એવા જે શુદ્ધ મુક્તાત્મા તથા પરમાત્માના પ્રત્યક્ષ સ્વરૂપનું જે સાક્ષાત જ્ઞાન તે પણ સાધુના સમાગમથી જ પમાય છે, તથા માયિક જે સુખ દુઃખ તે સર્વ ખોટા થઈ જાય છે. હવે એવું શુદ્ધ જ્ઞાન તો થયું, પણ પ્રકૃતિ પુરુષનું કાર્ય માત્ર તેને વિશે અનાશક્તિ રૂપ એવો જે દ્રઢ વૈરાગ્ય પામવો તે સાધુના સમાગમથી જ પવાય છે, અને તે વડે માયિક આકાર માત્ર ખોટા થઈ જાય છે. વળી જે અતિ દ્રઢ સ્નેહ કરીને સર્વ પ્રકારે ભગવાનમાં જોડાવું એવી જે દ્રઢ ભક્તિ તે સાધુના સમાગમથી જ પમાય છે, તેમજ ભગવાનના સ્વરૂપ સ્વભાવ ગુણ ઐશ્વર્ય વિભૂતિ પ્રતાપ બળ તેજ ઓજ એ આદિક જે અનવધિક અતિશય એવો જે ભગવાનનો અપાર મહિમા તે સાધુના સમાગમ વિના સમજાય નહીં. માટે નિત્ય પ્રત્યે સાધુનો સમાગમ કરવો એમ મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું છે.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 15. એકાંતિક સત્પુરુષ. લોયામાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, સત્પુરુષનો પ્રતાપ કુબુદ્ધિજનને દેખાતો નથી. સત્પુરુષ પણ પોતાનો પ્રતાપ છુપાવીને વર્તે છે. ખબર પણ ન પડે તે રીતે સત્પુરુષ ભગવાનના બળથી અસત્યને ઉથાપે છે, સત્ય જ્ઞાનનું પ્રવર્તન કરે છે. સત્સંગ ત્યાં જ રહ્યો છે જ્યાં સત્ય જ્ઞાનનું પ્રવર્તન છે. લોયામાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, સત્પુરુષ પ્રગટ થાય છે ત્યારે તેમના મુખે અથવા ભગવાનના મુખે સત્સંગ અને કુસંગનું રૂપ યથાર્થ ઓળખાય છે. સત્પુરુષ અને ભગવાનની ઓળખાણ એનું દૈવત છે, અને એ દૈવત વર્તનનું છે. દેશકાળમાં એક સરખું વર્તન રહે તો જાણવું કે તે સત્પુરુષ છે કે ભગવાન છે. જેમ નીતિમાં રહેતો હોય ને પ્રજામાં પણ નીતિ પાલન કરાવતો હોય એવા રાજાનું મૂળ અચળ હોય છે. નીતિ નેત્ર છે. નીતિ વિનાના અંધ કહેવાય, તેમ નિયમ પાલન ન હોય તે અંધ છે. સંતનો તે દ્વેષ કરે છે, પણ ક્યાં રાત્રિ ને ક્યાં સૂર્ય. જસદણના રાજા ચેલા ખાચરે શ્રીહરિને કહ્યું, તમે અમારો હાથ ગ્રહ્યો છે એટલે અમારો ઉદ્ધાર તમારા હાથમાં છે. ત્યારે શ્રીહરિ કહે, તમારો ભાવ જેવો અમારામાં છે તેવો અમારા સાચા સંતમાં થાય તો એ ફળ મળે. સાચા સંત નારી અને ધનથી દૂર રહે છે ને હૃદયમાં ભગવાનના સ્વરૂપનું જ્ઞાન તથા ધર્મ ભક્તિ ને વૈરાગ્યથી યુક્ત છે. એવા સંત ચિંતામણીને કલ્પતરુ સમાન છે. તુમહી ગ્રહેવુ હાથ હમારા, ઉદ્ધાર રહે અબ હાથ તુમ્હારા. નૃપ પ્રતિ હરિ તબ બોલે તાઈ, હમ મે જૈસે ભાવ રહાઈ. સાચે સંત હી જીતના, નારી હી ધન સે દૂર. ધર્મ ભક્તિ વૈરાગ્ય જુત, હરિ કે જ્ઞાન હી ઉર. ચિંતામણી કલ્પતરુ જો એસે સંત કહાત, તાપર જૈસે ભાવ યહ તૈસે ફલ સોપાત. શ્રી હરિએ મુક્ત મુનિને એક વાત કરેલી તે તેમણે ઉત્તમ નૃપને કહી કે સત્પુરુષ જે જે ક્રિયા કરે છે તેમાં ભગવાનને મુખ્ય રાખે છે. સામાન્ય જનને નદીના પ્રવાહની જેમ સંકલ્પ વિકલ્પનો પ્રવાહ ચાલતો હોય છે. જ્યારે ભગવાનના સાચા હરિજનને ભગવાનના સંકલ્પ થાય છે, કથાવાર્તા, કીર્તન, ભજન, સ્મરણ, ધ્યાન, સેવા વગેરે ભગવાન સંબંધી થયા કરે છે. જગત સંબંધી સંકલ્પોનું મૂળિયું ઉખાડી નાખે છે. શ્રી હરિએ સુરતમાં અર્દેશર કોટવાલ સાથે વાત કરતા કહ્યું, સાચો સત્સંગ કર્યા વિના લખ 84ના દુઃખ તલભર જાણ્યામાં આવતા નથી. પોતાની રૂચિ અનુસાર ગુરુઓ, સાધુઓ અને આચાર્યો થકી ઘર ઘર મોક્ષ માને છે, પરંતુ તેમ મોક્ષ થતો નથી. જેમ સરકારની મોહર છાપ લાગે તે વસ્તુ સર્વત્ર પ્રમાણ થાય, તેમ જેમાં ધર્મ જ્ઞાન વૈરાગ્યને ભક્તિ રહ્યા હોય એવા ધર્મવંશી ગુરુની મોહર છાપ મોક્ષના માર્ગે પ્રમાણભૂત ઠરે છે. જ્યાં અધર્મ થતો હોય એવા ગુરુ કે આચાર્ય પોતાના શિષ્યો સહિત કોટી કલ્પો સુધી જમ પૂરીને લખ 84 ભમે છે. મન માન્યું વર્તન કરી કલ્યાણ માને ને પેટ ભરવા ગુજરાન કરે તેને યાતનાઓ કેડો છોડતી નથી. સુરતમાં પીરુષાના ભવનમાં શ્રી હરિએ સત્પુરુષના લક્ષણ જણાવતા કહ્યું, સત્પુરુષનું તે જ લક્ષણ છે કે જેમાં કોઈ દોષ નથી એવી સત્ય વાતનો સંગ્રહ કરે છે. સંતમાં અનંત તીર્થો સમાયા છે. એવા સંતનો આશ્રય જે નર નારી કરે છે ને તેની પ્રેમ ભાવથી સેવા કરે છે તેના પાપ માત્ર નાશ પામે છે, કારણ કે તેમાં ભગવાન પ્રગટ રહ્યા છે. અસદ બુદ્ધિવાળા જન તેનો દ્રોહ કરે છે, પણ સત્પુરુષના જોગ વિના કલ્પેય મોક્ષ થાય નહીં. શ્રી હરિ તબ બોલત હિ ભયેઉ, સત્પુરુષ કે ચિહ્ન હે તેવું. સંત કે આશ્રય કરત જેતા, નારી નર કહાવત તેતા. સંત મે અનંત તીર્થ રહીતા, તાકી સેવા જેતે કરીતા. ભાવપ્રીત સેવા તામે, ભગવાન પ્રગટ રહાયેવું આમે. ચાય તિતના જન પાપ કરાતા, સેવા કરત તાકે બલી જાતા. સેવા મે જીતના મંદ ભાવા, તિતના પાપ હી દુઃખ દેખાવા. સત્પુરુષ હિ તાકે જોગ બિન કોટી કલ્પ લગ, અસત જન જો વાકે મોક્ષન સત્ય બાત કહત. શ્રીહરિએ સુરતમાં પીરુષાને વાત કરતા કહ્યું, સત્પુરુષની બધી વાતો સત્ય હોય છે. જે જન પોતાના દોષ ઓળખી સત્પુરુષની સેવા પ્રાર્થના કરે છે તો સત્પુરુષના યોગથી તેની શુભ ગતિ થાય છે. મોટા મનુષ્ય કહેવાતા હોય અને તે અતિ ભાવથી જો સત્પુરુષનો પક્ષ ન રાખે તો તેના બધા કરેલા કોટી સાધન પણ પરલોકમાં સહાય કરતા નથી. આ વાતને જે સમજે તે બુદ્ધિશાળી છે. સુરતમાં શ્રીહરિએ ઇન્દરસન સાહેબના બંગલે વાત કરતા કહ્યું, સત્પુરુષનો યોગ થયા વિના સંસારની વાતમાં જેવો ભાવ છે તેવો ભાવ ભગવાનને વિષય થતો નથી. મુક્ત મુનિ અને નિત્યાનંદ મુનિને શ્રીહરિએ વાત કરતા કહ્યું, ભગવાનમાં જ્યાં સુધી જીવ ચોંટે નહીં ત્યાં સુધી વેદ પુરાણ ભણે કે આખી ભૂમિની સમૃદ્ધિ મેળવે તો પણ જન્મ મરણથી છૂટે નહીં. ભગવાનમાં ચિત્ત જોડે તેને સત્પુરુષ કહેવાય છે. પોતાનું ચિત્ત ભગવાનમાં જોડવું ને બીજાનું જોડાવવું એ બે વાત પર તેને તાન રહે છે.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
જીવનમાં ત્રણ ચીજ જોઈએ, ખાનદાની, ભક્ત બનવું, આત્મીયતા. બહુ નાની ઉંમરે તમને ખબર છે સરદારને એમના ભાઈએ 2-3 લાફા મારી દીધા, કાંઈ બોલ્યા નહીં. બહુ નાની ઉંમરે કેશવ ભગત, નિરંદાનંદ એવા યુવકો, એવા સંતોના અપમાન જૂનાગઢની ધરતી પર ખૂબ થયા. સાધક હતા જે ખરેખર પ્રભુને જ રાજી કરવાને આવ્યો છે. સિન્સિયર જે સિન્સિયર પ્રયત્ન કરી રહ્યો છે એને આવું બધું તો બહુ ગમે, એને ક્યારે તોબરો ન ચડે. જેને કેવળ જ મોટા પુરુષ સંતને જ રાજી કરવાની ભાવના હોય એને વિઘ્નો વિઘ્ન ન લાગે, અપમાન અપમાન ન લાગે, ઉપેક્ષા ઉપેક્ષા ન લાગે. જે કેવળ પ્રભુને રાજી કરવા માટે ખરેખર અંતરથી મન બુદ્ધિ સહિત દોડતો હોય એને માટે કોઈ દિવસ તોબરો કે રીસ, પટલે કે આળસ એની દુનિયામાં એ શબ્દો જ ન હોય. એટલે આજથી હવે આપણે એવો અંતરથી ખટકો રાખવો પડે. સ્વીકાર એ સંબંધ મરણ્યો જંગ ખેલવા માટે જયારે આપણે એક પ્રાર્થના કરી રહ્યા હોઈએ છીએ ત્યારે આપણી જવાબદારી ખૂબ વધી રહી છે. એક બાજુ વડીલ સંતો આગળ પ્રાર્થના કરશું, કોઈક સારી ભાવનાઓ રજી મૂકીશું, બીજું બાજુ આપણા મન બુદ્ધિના વલણો હવે બદલાઈ જવા જોઈએ. આપણે એને હક આપી દઈએ છીએ આવતીકાલથી તમારે જે રીતે વર્તાવા હોય તે રીતે વર્જો, અમારા શરીર મન બુદ્ધિ તૈયાર છે. એવો કોઈક હક આપવા માટે કાલે આપણે ખાનદાન હૃદયે પ્રાર્થના કરશું. આજથી જ અંતરથી એવો ખૂબ ખટકો રાખજો, આપણે નપાસ ન થઈએ. આપણે તો ખાટી જવાના છીએ જ, પણ તમને કદાચ ન ખ્યાલ હોય કે આજથી આપણી જવાબદારી ખૂબ વધે છે. એટલું જ સમજાવવા માટે મેં તમને ભેગા કર્યા. વાત તો નહોતો કરવાનો, પણ આચાર્ય સ્વામી એમ કહ્યું કે અમે મીટિંગ કરવાના છીએ આમ ને તેમ. મેં કોઈ મારી 10 મિનિટ રાખજો. એક રાવણ બનાવ્યો, એ રાવણમાં માન, એ ડોર, એ દમ, એ આળસ, એ પટલા, એ અવિશ્વાસ, અવિવેક, એના 10 માથા. એ માથામાં જે દુર્ગુણો મૂકવાના છે, જે આળસ, પટલા, એ અવિશ્વાસ, અવિવેક, બધું જ એ બધું આપણામાં હોય છે. અને જેના ફળ સ્વરૂપે આપણે આત્મીય થઈ શકતા નથી. વડીલ મારે જ, એમાં વિવેક જ રાખવાનો, એમાં શું વાંધો છે? વડીલ ટોકે વડે, એમાં વિવેક જ રાખવાનો છે. માવતાની જવાબદારી છે, ફરજ છે ટોકવા વડવાની. એવો કોઈક વિચારને પામી ગયા હોય તો આપણી સાધના બહુ સહેલી થઈ જાય. એટલે આવતીકાલથી આપણે ખુલ્લો એક કરાર કરીએ છીએ, તમને ખબર પડે છે. આગે તોફાન નથી, કારણ કે ગરી ઓરલી ખાવાની નહીં. દૂધ પાક કાલથી તમે બંધે જાઓ છો, હું ડોબો છું. વ્યવસ્થિત બંધી ગયા, ધમાલ કરી આમાં. તમને લાગે છે મારી હાલત બરોબર નહીં? એકદમ વ્યવસ્થિત બંધી ગયા. કારણ કે આવી ગયા અશોક, ક્યાં ગયે? કાલ તો કેટલા પતાકા બહાર દેખાશે, સંબંધ એ જ. અરે મારા પલંગ પર આવી ગયો, ભાઈ પહેલો અહીં મારો બાબુ. સંબંધ એ જ સ્વીકાર.
આત્મીય સમાજની જય જય જય.